नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो अरहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरु मंगलं मंगलं वीतराग सूत जैन धर्मोस्तु मंगलम् मंगलम् भगवान् वीरो मंगलम् गौतम प्रभो मंगलम् स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कोक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकं
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 19 फेब्रुआरी 2012 श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 609 नो अपनो स्वाध्याय चालू छे। सात बोल आपने पूरा कर्या छे। बोल आठ अवश्य आजीवे प्रथम सर्वसाधन ने गौण जाणी निर्वाण नो मुख्य हेतु एवो सत्संगज सर्वार्पणपणे उपासवो योग्य छे के जेथी सर्वसाधन सुलभ थाय छे एवो अमारो आत्मसाक्षात्कार छे। जन्म जन्मांतरनी साधना करीने आत्मत्व प्राप्त पुरुष के छे કે અમારો આત્મ સાક્ષાત્કાર છે કે નિર્વાણનો મુખ્ય હેતુ સત્સંગ છે, સત્પુરુષનો સમાગમ છે, અને એ હેતુ જો પ્રાપ્ત થાય તો બાકીના સર્વ સાધનને ગૌણ જાણવા અપેક્ષા એ વાતને સમજવી જોઈએ કે જો આવા સત્પુરુષનું સાનિધ્ય હોય જેને આત્મ સાક્ષાત્કાર થયેલો છે તો બાકીના સાધન ગૌણ જાણવા। કૃપાળુદેવે પત્રમાં લખ્યું છે કે જે જ્ઞાની પુરુષને ઓળખે છે તે ધ્યાનાદિને ઈચ્છે નહીં, જેનું પ્રત્યક્ષ સ્વરૂપ જ જ્ઞાન સ્વરૂપ છે એ જો ઓળખાણ થાય તો બાકીના સાધનને ગૌણ જાણવા અને એ સત્સંગની જ ઉપાસના સર્વાર્પણપણે પોતાનો સ્વચ્છંદ છોડીને આગ્રહ છોડીને એની ઉપાસના કરવી તો સર્વ સાધન સુલભ થાય એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે। આ અમારો અનુભવ છે, આ જે કંઈ વાત છે એ કોઈ કથન યુક્તિનું નથી, અનુમાનનું નથી, તર્કનું નથી, કોઈ ન્યાય આધારિત વાત નથી, આ અમારો આત્મ સાક્ષાત્કાર છે। કૃપાળુદેવના વચનની અંદર જો વિશેષતા હોય તો એ જે એમણે અનુભવ્યું તે જ એમણે લખ્યું, અનુભવ વાણી છે, અને અનુભવની આગળ બાકીનું બધું નિરર્થક થઈ જાય છે, સત્વહીન થાય છે. જ્યાં પોતાનો પ્રત્યક્ષ અનુભવ છે તે વાતની ઇતિશ્રી છે. નવમો બોલ, તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે, કેમ કે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાધ કરનાર એવા માઠા કારણોનો ત્યાગ ન કર્યો. જીવને આવો સત્સંગ પ્રાપ્ત થાય, સાક્ષાત સત્પુરુષનો યોગ થાય, એમના સાનિધ્યમાં, એમની સન્નિધિમાં, એમની નિશ્રામાં જીવને ઉપાસવા માટેની એક અનુકૂળતા પ્રાપ્ત થાય, અને જો જીવનું કલ્યાણ ન થાય, કલ્યાણ સ્વરૂપ યોગ પ્રાપ્ત થવા છતાં જીવનું કલ્યાણ ન થાય તો ત્યાં જ્ઞાની કહે છે કે અવશ્ય આ જીવનો જ વાંક છે, આ જીવનો જ વાંક છે, કંઈક એવી ઉણપ છે, કંઈક એવી ત્રુટિ છે સાધનામાં, કંઈક એવી ક્ષતિ છે કે આવા પૂર્ણ પુરુષનો યોગ થયા પછી પણ, કલ્યાણ મૂર્તિ મંગલ મૂર્તિનો યોગ થયા પછી પણ આ જીવને કલ્યાણ પ્રાપ્ત થતું નથી, અથવા આ જીવ કલ્યાણને પ્રાપ્ત કરી શકતો નથી. જરૂર કંઈ ને કંઈ દોષ છે એ પોતામાં છે. આવો વિચાર જીવને, સાધક જીવને, મુમુક્ષુ જીવને થાય, કારણ કે આ સત્સંગનો યોગ જે છે, જે એને પ્રાપ્ત થયો છે, એ અપૂર્વ છે. પૂર્વે ક્યારેય પણ આવો યોગ પ્રાપ્ત થયો ન હતો. અલભ્ય છે, આ યોગ પ્રાપ્ત થવો એ સરળ નથી. અત્યંત દુર્લભ છે. કોઈ મહત્ પુણ્યના યોગે કૃપાળુદેવે એક પત્રમાં લખ્યું છે કે જીવને આપ્ત પુરુષનો યોગ થવો એમાં પણ પુણ્ય જોઈએ, એનું ઓળખાણ જેવું થાય એમાં પણ મહત પુણ્ય જોઈએ, અને એ ઓળખાણ થયા પછી એની આજ્ઞા અનુસાર ચાલવાની, એનું સામર્થ્ય પ્રગટે, વીર્ય પ્રગટે, એમાં તો ઘણું ઘણું પુણ્ય જોઈએ. તો જીવને જરૂર આવો દુર્લભ યોગની અંદર પણ આ જો લાભ ન થયો તો એને વિચારણા શું કરવી? બધી જ અનુકૂળતા પ્રાપ્ત થયા છતાં જીવનું જો કલ્યાણ ન થાય તો નિમિત્ત ઉપર દોષ દેવો કે પોતા ઉપર દ્રષ્ટિ કરવી? જેમ એક ભજનની કડીમાં કહ્યું છે, નદી કિનારે કોઈ જણે ઉભો, તૃષા નયની છીપાણી રે રે, કાં તો એનું અંગ આડશું, કાં તો સરિતા સુકાણી, મારા સંતો જૂના ધર્મ લ્યો જાણી રે રે. ભાઈ, તું નદીના કિનારે ઉભો છો, જગત આખાની પ્રાણી માત્રની તૃષા છીપાવવાનું સામર્થ્ય જે નીરની અંદર છે, નદીના નીર સ્વચ્છ છે, પવિત્ર છે, એ સમુદ્રના નીર નથી કે જળ ઘણું છે પણ તૃષા ન છીપાવી શકે. નદીનું જળ એ તૃષા છીપાવી શકે, પ્રાણી માત્રની, પશુ માત્રની. અને આની જો તૃષા ન છીપાય તો બે વસ્તુ બની શકે છે, કાં તો એનું અંગ આળસું છે, એ નદીને કિનારે ઊભો છે પણ આચમન કરી શકતો નથી, અને કાં તો સરિતા સુકાઈ ગઈ છે, કાંકરા ઉડે છે. અહીંયા કહે છે કે પુરુષ તો સત્પુરુષ છે, એ એવો છે કે એમનો યોગ છે એ અપૂર્વ, અત્યંત અલભ, અલભ્ય અને દુર્લભ છે, અને જીવનું કલ્યાણ થતું નથી. તો જીવે વિચાર કરવો જોઈએ કે આ યોગની અંદર બાધા કરનાર, વચમાં મુશ્કેલી કરનાર, યોગને પરિણામ ન આપવા દેનાર એવા માઠા કારણોનો આ જીવે ત્યાગ કર્યો નથી. યોગ થવા છતાં પોતાની પાત્રતામાં બાધ કરે એવા તત્વોનો એણે વિચાર કર્યો નથી, અને એ રાખીને એ કરે છે જેથી કરીને એને ઉત્કૃષ્ટ અને ઉત્તમ યોગ પ્રાપ્ત થવા છતાં કલ્યાણની પ્રાપ્તિ થઈ શકતી નથી. કારણ કે પોતે પોતાની પાત્રતામાં અવરોધક જે કારણો છે, માઠા કારણો છે, વિપરીત કારણો છે, જે અસર થવા દેતા નથી સતની, સત્સંગની, સત્પુરુષની, તો એવા કારણોનો એણે ત્યાગ કર્યો નથી. તો કેટલીક વાર જીવને આ યોગની અંદર, અનંતના પરિભ્રમણની અંદર, પૂર્ણ પુરુષનો યોગ થાય, જ્ઞાની પુરુષનો યોગ થાય, સત્પુરુષનો યોગ થાય, યોગ્ય ધર્મ પ્રાપ્ત થાય, ધર્મના સંયોગો પ્રાપ્ત થાય, ધર્મના કારણો પ્રાપ્ત થાય, અને છતાં જીવ અનાદિનું પરિભ્રમણ એનું ટળે નહીં, એનું કલ્યાણ ન થાય, તો એનો મતલબ એ કે જીવે પોતાની પાત્રતાના જે કારણો છે એમાં બાધ કરનાર એના તરફ દ્રષ્ટિ કરી નથી. મારું જ પાત્ર જો ઊંધું છે, મારું જ પાત્ર જો કાણું છે, મારું જ પાત્ર જો તળિયા વિનાનું છે, તો બારે મેઘ વરસે એનો લાભ મને ન મળી શકે. મારું પાત્ર કદાપી ભરાઈ શકે એમ નથી, કેમ કે વિપરીત છે. એ મેઘનું જળ સંચય કરવા માટે એની જે યોગ્યતા જોઈએ એમાં કંઈ ને કંઈ ઉણપ છે, ખામી છે, ત્રુટિ છે. વિચાર એણે પોતાના તરફ કરવો પડે તો કહે છે કે એવા માઠા કારણો એનો એણે ત્યાગ ન કર્યો, અને આ જ જીવની ભૂલ છે. અનંતવાર અનાદિના પરિભ્રમણની અંદર સત સનાતન છે, જ્ઞાની પુરુષો સનાતન છે, માર્ગ શાશ્વત છે, આવા યોગો ઘણીવાર પ્રાપ્ત થયા હશે, પરંતુ જીવ એનાથી વંચિત રહ્યો, એનો યથાયોગ્ય લાભ એને પ્રાપ્ત ન થયો. એનું કારણ એ છે કે આ જીવે તે યોગ કાર્યકારી થાય, પરિણામકારી થાય એ માટે એને બાધારૂપ જે કારણો છે એ કારણોનો ત્યાગ ન કર્યો. બધી વાત સાચી જ્ઞાની પુરુષને કહેશે, પણ મારી ખીલી ખયે નહીં, મારો દુર્ગુણ, મારું વ્યસન, મારી આદત, એક એની અંદર હું કંઈ બાંધછોડ નહીં કરું. તમારી પાસે કોઈ જાદુની લાકડી હોય તો મારું કલ્યાણ કરો, તમે કોઈ ભભૂતિ છાંટીને મારું કલ્યાણ કરો, તમે કંઈ વાસ્કેપ છાંટો, માથા ઉપર હાથ મૂકો, ધુંબો મારો કે મોરપીચ ફેરવો અને મારું કલ્યાણ થઈ જાય. મારે મારામાં કંઈ બદલ કરવો નથી, મારા દુર્ગુણોની અંદર કોઈ પણ પ્રકારનો ફારફેર મારે કરવો નથી. માઠા કારણો છે, આ માઠા કારણોનો ત્યાગ ન થાય ત્યાં સુધી કૃપાળુ દેવે સુભાગભાઈને એક મુનિની બાબતમાં લખ્યું છે કે તમે મુનિને સમજાવવાની કડાકૂટમાં પડોમાં, કેમ કે એની સ્થિતિ જેવી છે, એની પ્રવૃત્તિ જેવી છે કે સાક્ષાત તીર્થંકરનું વચન પણ એને કલ્યાણકારી થઈ શકે એમ નથી. તો વચન ખોટું નથી, વચન તીર્થંકરનું છે, જગતના નાથનું છે, પણ આ જીવની અવડચંડા એવી છે કે જેથી કરીને એનો કોઈ ઉપાય એના ઉપર થઈ શકે એમ નથી. આવું ઘણીવાર આ જીવનું બને છે. પાત્રતાની ખામી, અને યોગ મળે ત્યારે યોગને પરિણમન થાય એ માટે બાધારૂપ જે કંઈ કારણો છે એ પણ છોડવા તૈયાર નથી, કે મારે જે જોઈએ છે એમાં આ મને વસ્તુ નડશે એ જાણીને એને એ વસ્તુને છોડવી જોઈએ. સત્સંગ કરવો છે, પણ સત્સંગમાં બાધારૂપ કારણોનો ત્યાગ કરવો નથી તો સત્સંગ ફળવાન થઈ શકે નહીં. આ એટલી બધી પોતાની ઉપાદાનની યોગ્યતા ઊભી કરવી, પોતાનું સ્વ એટલે મુમુક્ષુતાનું પેલી શરત મૂકી છે કે પોતાના દોષ અપક્ષપાતપણે જોવા, એ મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ છે 204. અને પુષ્પમાળામાં લખ્યું કે દોષને ઓળખી દોષ ટાળવા. એક તો પેલા જોવા, ઓળખવા કે સત્સંગમાં બાધાકારક છે. હું ગમે તેટલો સત્સંગ, સત્પુરુષ મને મળશે, જ્ઞાની પુરુષનો યોગ થાય, પણ આ દોષ છે એમાં બાધાકારક છે, પરિણામ આવવા દેશે નહીં. તો એ કારણોનો ત્યાગ કરવો જોઈએ. એ માઠા કારણ છે, સતને અટકાવે છે, જીવના કલ્યાણને રોકે છે, જીવના મંગલને આવૃત કરે છે તો એને રોકવા જોઈએ. એનો એને ત્યાગ ન કર્યો હોય તો એને સત્સંગ ફળવાન થતો નથી. એ કારણો કયા? સત્પુરુષ પ્રાપ્ત થાય, પૂર્ણ પુરુષનો યોગ થાય, અને છતાં જીવનું કલ્યાણ ના થાય તો એ કલ્યાણ થવામાં બાધારૂપ એવા કારણો તો 10મા બોલમાં આપણને કૃપાળુદેવ સમજાવે છે કે મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં, અથવા સત્સંગમાં એક નિષ્ઠા, અપૂર્વ ભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યાગ્રહ આદિ નાશ પામે અને અનુક્રમે સર્વદોષથી જીવ મુક્ત થાય. યોગ મળે અને યોગ અયોગ ન થાય, આવો યોગ મળે અને એનો પ્રાપ્ત થયેલો યોગ અફળ ન બને તો એને માટે કૃપાળુદેવે અહીંયા અસ્થિથી અને નાસ્તિથી શું જોઈએ અને શું ન જોઈએ બંને રીતે વાતની સરસ સરળ રીતે મુમુક્ષુને મૂકી છે કે જે સાધક મુમુક્ષુ છે. કેટલાક તથાકથિત મુમુક્ષુ હોય છે કે એને મુમુક્ષુ કેવડાવવું ગમે, થવું ન ગમે, પણ સાધક મુમુક્ષુ છે કે જેને મુમુક્ષુતાના આધાર ઉપર હવે સાધક બનવું છે. સાધક એટલે કલ્યાણના સાધનોની જે આરાધના કરે છે, ઉપાસના કરે છે, તે કંઈ પણ કરતો નથી ને વાતો જ કર્યા કરે છે એ સાધક મુમુક્ષુ નથી. સાધે તે મુક્તિ લહે, આત્મસિદ્ધિનું આ સનાતન સૂત્ર છે. જાણે તે મુક્તિ ન લહે, સાંભળે તે મુક્તિ ન લહે, બોલે તે મુક્તિ ન લહે, વાંચે તે મુક્તિ ન લહે. સાધે શબ્દ આપણા મગજની અંદર ભ્રમ છે કે મેં સાંભળ્યું, હું બોલ્યો, મેં વાંચ્યું એટલે હવે મને મુક્તિ તો મળવી જોઈએ, હું જાણું છું બધું. જાણકારીથી મુક્તિ પ્રાપ્ત થતી નથી, સાધના કરવી પડે છે. મુક્તિ માર્ગ એ આરાધનાનો માર્ગ છે. આત્માના 5 પદ કીધા પછી 6ઠું પદ મૂક્યું એ એનું સાધક પદ છે કે મોક્ષ ઉપાય સુધર્મ. તો જેમ આત્માના 5 પદ જાણું છું એમાં છીતું 6ઠું પદ પણ હું જાણું છું એનો ઉપાય સુધર્મ છે. આત્મા છે, નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોગતા છે અને એનો મોક્ષ છે, એમ જેમ જાણું છું એમ જાણું છું કે એનો ઉપાય સુધર્મ છે એ પણ હું જાણું છું. તો એનો મોક્ષ નથી. 6ઠા પદમાં કહ્યું કે સાધે તે મુક્તિ લહે. કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે. અને છેલ્લે કોઈ ભ્રમ ન રહે એટલે કહ્યું સ્થાનક 5 વિચારીને 6ઠે વર્તે જે પામે સ્થાનક 5મું એમાં નહીં સંદે. ભાઈ 5 સ્થાનક આત્માના એ વિચારવાના છે, એ લક્ષ્યગત કરવાના છે, એની શ્રદ્ધા ઉત્પન્ન કરવાની છે. પણ મોક્ષના ઉપાયમાં માત્ર શ્રદ્ધાથી નહીં ચાલે, વર્તન કરવું પડશે. 1:2 6ઠે વર્તે જે 5 વિચારવાના કીધા અને 6ઠું વર્તવાનું. પામે સ્થાનક 5મું, એને આ 5મું સ્થાનક મોક્ષ છે એ પામી શકશે. તો અહીંયા પણ કહ્યું કે શું કરવું, વિધિ અને નિષેધ, ડૂઝ એન્ડ ડોન્ટ્સ, આ કરવું આ ન કરવું. આ ધર્મનું માર્ગ એટલો બધો સ્પષ્ટ છે કે જીવને બંને પ્રકારે એ માર્ગદર્શન આપે છે કે આમ કરવું અને આમ ન કરવું. તો કે છે શું ન કરવું, તો ત્યાં મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિય વિષય, આની ઉપેક્ષા કરવી જોઈએ, આ ન કરાય. સત્સંગના યોગની અંદર મિથ્યાગ્રહ, પોતાનો માની લીધેલો માન્યતાનો મતનો આગ્રહ, હું જાણું છું એવું સ્વચ્છંદ એનો આગ્રહ, આ ન ચાલે. એ મિથ્યાગ્રહ છે, કારણ કે તને આત્મ સાક્ષાત્કારનો અનુભવ નથી ત્યાં સુધી મારી વાતને અનુભવનો આધાર નથી. તર્કનો આધાર છે, યુક્તિનો આધાર છે, ન્યાયનો આધાર છે, અને ક્યારેક કુતર્કનો આધાર છે. એ મિથ્યાગ્રહ છે, કેમ કે આગ્રહમાં અનુભવનો જોર નથી. જેને અનુભવનો જોર, એમ કે છે કે વસ્તુ સ્થિતિ આમ જ છે, આમ જ હોય, આ હું મારા અનુભવથી કહું છું. સાકરની મીઠાશ એ મારો અનુભવ છે, તો પછી એને વાણીનું જોર ન હોય તો પણ મૂંગો હોય તો પણ એના અનુભવનું જોર એની મીઠાશને વેદી શકે છે. તો વસ્તુ સ્વરૂપને જાણવા માટેની જે કસોટી છે એમાં છેલ્લી કસોટી અનુભૂતિનો આ માર્ગ છે, અનુભવનો માર્ગ છે. આનંદગંજીએ કહ્યું, અનુભવ આધાર અમારા. અમે તો બાકીનું બધું ભલે સાંભળીએ પણ છેલ્લે આધાર અમારો અનુભવ. જ્યાં સુધી અનુભવ નથી ત્યાં સુધી મારી વાતની અંદર કંઈ ફેર હોઈ શકે છે, માટે એવો ખોટો આગ્રહ. સત્સંગના યોગની અંદર મુમુક્ષુને સત્ત પ્રાપ્ત કરવું હોય તો કૃપાળુદેવે કહ્યું કે હું કંઈ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચય કરીને પછી જ્ઞાનીના શરણે જા. જે જાણે છે એની પાસે જતી વખતે કોઈ પૂર્વ ભૂમિકા લઈને જઈશ, પૂર્વ ભૂમિકા પૂર્વગ્રહનું કારણ બની શકે છે, અને એ પૂર્વગ્રહ આપણો જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી સામાન્ય વાત ગમે તેટલી સાચી ને સચોટ હોય તો પણ આપણાથી પકડાય નહીં. આપણને વિકલ્પ આવ્યા જ કરે, અને વિકલ્પ લાવનાર અંદર રહેલો આપણો પૂર્વ મત છે, અને એના બારામાં દાખલ થયેલો આપણો આગ્રહ છે. આને કહેવાય મિથ્યા આગ્રહ. બિલકુલ જેનું કોઈ મહત્વ નથી, અનુભવની વાત સાંભળસ ત્યારે આનું કોઈ મહત્વ નથી. કૃપાળુદેવે ઘણા ઘણા પત્રોમાં કહ્યું છે કે અમે જે કહીએ છીએ એ તીર્થંકર આમ કહેતા હતા, અમે તીર્થંકરનું હૃદય કહીએ છીએ. આ વાત કદાચ ક્યારે તમે સાંભળી ન હોય, અને કદાચ શાસ્ત્રમાં મળે તો ઠીક છે, ન મળે તો પણ તમે એને માટે વિકલ્પ નહીં કરશો. આ અમે કહીએ છીએ, આ અમારા અનુભવની. શ્રીમદ રાજચંદ્રજીની વિશેષતા હોય તો આ છે કે તમામ શાસ્ત્રોની પાછળ પણ આનો અનુભવ વાણી છે. એ બધું પૂરક છે, સાથ આપે ત્યાં સુધી બરોબર છે, ન હોય તો પણ ચિંતા કરવાનું કોઈ કારણ નથી, કેમ કે અમે કહીએ છીએ. અને એક પત્રમાં તો લખ્યું કે અમે જે શબ્દો લખ્યા છે ઉપર તેને તમે આગમ જ માનજો, અને પછી કોમા કરીને લખ્યું છે જીનાગમ. અમારી વાતો જીનાગમ છે, કારણ કે અમારી વાતમાં અમારો આત્મ સાક્ષાત્કાર છે, અનુભવ છે. હવે એ વાતની અંદર કોઈ જીવ તર્કના આધાર ઉપર ચાલે તો એ છે મિથ્યા આગ્રહ. જ્ઞાનીની વાતમાં પોતાના મતને ગૌણ ન કરવો એ છે મિથ્યા આગ્રહનું સ્વરૂપ. બીજું છે સ્વચ્છંદપણું. હું જાણું છું, હું સમજું છું, મને બધી ખબર છે, મેં આ બધું જાણ્યું છે, મેં વાંચ્યું છે, મેં કેટલાય સત્સંગ કર્યા છે, મેં કંઈક ને સાંભળ્યા છે, એટલું બધું પોતા વિશેની સેલ્ફ એપ્રિસિએશન એટલું બધું છે, સેલ્ફ એસ્ટીમ કહે છે એને ઇંગ્લિશની અંદર, અહંકારનું એક સ્વરૂપ છે. પોતા વિશે ઘણો ઊંચો મત બાંધી લે, જેને હું કહું છું એટલે જેને બ્રહ્મા બોલ્યા, આ સ્વચ્છંદ છે. આ સ્વચ્છંદ છે કે એણે અનુભવ વિના પોતાના મત વિશે એટલી બધી એકતા બુદ્ધિ કરી નાખી છે કે હવે એની અંદરથી ચલિત થઈ શકતો નથી. આ સ્વચ્છંદ છે. પરમ સત્ય સામે આવે તો પણ એનાથી સ્વીકાર થઈ શકતો નથી, સેકન્ડ થોટ પણ પોતાના વિચારને આપી શકતો નથી કે ભાઈ હું જે માનું છું ચાલો ફરી વિચાર કરું, લેટ મી ગીવ અ સેકન્ડ થોટ, રી થોટ, લેટ મી રિવાઇઝ માય ઓપિનિયન, લેટ મી રીથિંક, લેટ મી ટ્રાય ટુ રી અન્ડરસ્ટેન્ડ. હું ભલે સમજુ છું, છતાં પુનઃ સમજવાનો પ્રયત્ન કરું. આ મનસ્થિતિ ન હોય, સ્વચ્છંદ એટલો બધો ભયંકર છે. કૃપાળુ દેવે તો આને માટે એક શબ્દ પ્રયોગ મૂક્યો છે કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. આ મોક્ષની અંદર જવા માટેનું બળવાન કારણ જો હોય, માઠું કારણ, તો સ્વચ્છંદ છે. એક પોતાનો સ્વચ્છંદ રોકી દે, એક સમયને માટે પણ રોકાઈ જાય કે ના, જ્ઞાની પુરુષ કહે છે તે સત્ય છે, અથવા એના ઉપર હું વિચાર કરીશ, મારી વાતને આ કહે છે શું કહે છે, એટલું જ રોકે, પોતાના સ્વચ્છંદને રોકે, તો એને પરમ પુરુષનું પરમ સત્ય પકડાયા વિના રહે નહીં. એ સત્ય તો પ્રકાશિત છે જ, એને પોતાની આંખ બંધ રાખી છે, પ્રકાશ છે જ. એક વાર તું તારી આંખ ખોલ, અહંકારની આંખ ખોલ જરા, તને સામે પ્રકાશ દેખાયા વિના રહેશે નહીં. પણ જીવ એક સમય માટે પણ પોતાના સ્વચ્છંદને રોકી શકતો નથી. આ મોટું દુર્ભાગ્ય છે. સ્વચ્છંદ હોવો એક વાત છે, રોકાઈ તો જાય. શબ્દ એટલા માટે કે રોકે તો મોક્ષ પામે, જે રોકે છે એનો સ્વચ્છંદ ટળે છે. ક્રોધ માટે સાયકોલોજીસ્ટ, મનોવિજ્ઞાનના જે ડોક્ટરો ચિકિત્સકો છે, એમ કહે કે ક્રોધ જ્યારે આવે ત્યારે એક પળ માટે તમે રોકાઈ જાઓ, એક ક્ષણ માટે રોકાઈ જાઓ, તો બીજી ક્ષણે તમે ક્રોધ ઉપર વિજય મેળવી શકો છો. કામનો આવેગ આવે ત્યારે જો એક સમય માટે પણ જો રોકાઈ જવાની તાકાત હોય, તો તમે કામના વેગથી, પ્રવેગથી બચી શકો છો. ક્રોધના કષાયોના વેગ અને પ્રવેગ એ રીતે છે કે તમારી અભાન અવસ્થામાં એ આપણા ઉપર સવાર થાય છે. આપણી જરાક ભાન અવસ્થા હોય તો કસાયોના આવેગને રોકી શકાય છે, અને જે રોકે છે એને હંમેશને માટે અટકાવી શકે છે. કેમ કે જ્યારે જ્યારે આવા કોઈ વેગ આવે છે કસાયના, તે સમયે જીવની જાગૃતિ નથી. જો જાગૃતિ પહેલા હોય અને વેગ પછી આવે, તો વેગને તમે એના ઉપર વિજય પ્રાપ્ત થઈ શકાય છે. આ જ્ઞાની પુરુષે આ સૂક્ષ્મ રહસ્ય મૂક્યું છે કે સાધક જીવ એટલો જાગૃત હોય છે, એટલો જાગૃત હોય છે કે એને કસાય આવતા પહેલા એક સમય એને ખબર પડે છે કે કસાય આવ્યું, આ વેગ આવ્યો. હવે જાગૃત છે, અને એ જાગૃત છે ત્યારે એને પોતાના સ્વચ્છંદને જેમ રોકે, એમી વેગને એક સમય માટે, એક પળ માટે, ફોર એ મોમેન્ટ એ રોકે. અને જો રોકવામાં સમર્થ થયો, એટલું સામર્થ્ય એને જો કેળવી લીધું, તો જ્ઞાનીઓ કહે છે કે એ ઇન્દ્રિયોના આવેગોને રોકી શકે છે, એ કષાયોના આવેગોને રોકી શકે છે. એ ઇન્દ્રિય જય કરીને જીતેન્દ્રિય, અને કષાયોના આવેગનો જય કરીને અર્યંત બની શકે છે. અંતર શત્રુઓ છે કષાય, આવે છે પૂર્વ કર્મના ઉદયને કારણે. ઉદય રોકી શકાતો નથી, ઉદય રોકી શકાતો નથી, એનો આવેગ રોકી શકાય છે. એ આવેગ પ્રવેગ બને ત્યાર પહેલા જો જીવની પોતાનું સ્વરૂપ પ્રત્યેની ચિંતનની જાગૃતિ હોય, આત્મ જાગૃતિ હોય, તો તરત જ એને એ આવવાના સમય પહેલા ખ્યાલ આવે છે કે આ કોઈ ઉદય વિપરીત આવી રહ્યો છે, એ સ્વસ્થ છે. એ જોઈ શકે છે પોતાના ઉદયને, અને પામી શકે છે તો ટાળી શકે છે. રોકે જીવ સ્વચ્છંદ તો, આ સ્વચ્છંદ એટલે જેવી કઈ વાત આવીને મનની અંદર વિકલ્પો વીઠો, જ્ઞાનીની વાત સાંભળતા તરત જ રોકી દીધો કે નહીં, એ વાત પછી. પેલા જ્ઞાની જે કહે છે તે મારે યથા તથ્ય સાંભળવું છે, વિચારવું છે. પેલા એ વિચારણા કરવી છે, મારી વિચારણા પછી. આટલી જ એની ક્ષમતા જો પ્રાપ્ત થઈ જાય, સ્વચ્છંદ પણ. ત્રીજું પ્રમાદ, પોતાના સ્વરૂપની અજાગૃતિ. તૈયાર છે બરોબર, સ્વચ્છંદ પણ નથી, પણ પ્રમાદ એક એવો છે કે ક્યારેક ક્યારેક આત્મ સ્વરૂપનો ઉપયોગ એ સ્વમાંથી ખસી અને બહાર ચાલ્યો જાય છે. ઉપયોગની અજાગૃતિ, આત્માનો ઉપયોગ આત્મા તરફ, એના જ્ઞાન સ્વરૂપ તરફ રહેવો જોઈએ. એ જ્ઞાન સ્વરૂપ તરફ નથી, અને સત્પુરુષનો યોગ થયો છે. સત્પુરુષના યોગમાંથી કેવળ જ્ઞાન વાર્તા સરી રહી છે અને આ જ્ઞાન વાર્તા જ એનું અજ્ઞાન ટાળવા માટેનું મોટું પ્રબળ કારણ છે. તે સમયે એનો ઉપયોગ પોતાના જ્ઞાન ધારા પ્રત્યે ન રહેતા બીજી ધારામાં ચાલ્યો ગયો. પ્રમાદ પ્રમાદને તીર્થંકર કર્મ કહે છે. જેવો એ વિભાવમાં ગયો બીજી ધારામાં ગયો એ આશ્રવ ધારામાં ગયો. અહીંયા બરોબર જો એ પ્રમાદ રહિત હોત જાગૃત હોત તો જેની સમીપમાં છે એ ધારાની સાથે જોડાયેલો હોત, પણ અહીંયા જોડાયેલો નથી. એટલે સદગુરુ સામે બેઠા છે અને પોતાનો ઉપયોગ અન્યત્ર છે. સત્પુરુષ સામે બેઠો છે, ઉપયોગ અન્યત્ર છે. તીર્થંકર દેવની પ્રતિમાની સામે બેઠો છે, સ્તુતિ પણ કરે છે, બરોબર બોલે છે, એમાં કાંઈ ભૂલ થતી નથી, તો પણ એ ઉદયવશ બોલે છે, સંસ્કારવશ બોલે છે, સ્મૃતિના આધારે બોલે છે, ઉપયોગ એનો બીજે છે. આપણે એક પણ ભૂલ ન કરીએ અને સ્તુતિ ચાલી જાય પછી ખ્યાલ આવે કે આપણો ઉપયોગ ત્યાં નહોતો, આપણે કોઈ બીજી દુનિયામાં ચાલ્યા ગયા હતા, કોઈ બીજે વિષયની અંદર ખેંચાઈ ગયા હતા અને એ વિષય આશ્રવનું સ્વરૂપ હતું, નિર્જરાનું નહોતું. તો ત્યાં એ પ્રમાદને શ્રી તીર્થંકર કર્મ કહે છે. એટલી એટલી સૂક્ષ્મ વાતો પણ સાદી સરળ સીધી સમજી શકાય. જીવ વિચારે તો સમજી શકે કે આ વાત સાચી છે. હું માળા લઉં છું, હાથમાં માળા છે, નૌકાર મંત્રના એક એક પદ ફર્યા કરે છે, માળાનો મણકો ફર્યા કરે છે, છતાં ઉપયોગની ધારા જ્ઞાન ધારા એની સાથે નથી, આ ક્રિયા સાથે નથી, ભાવધારા છૂટી ગઈ છે અને છૂટીને કોઈ એવા તત્વ સાથે જોડાણી છે કે જે આશરવ તત્વ છે. ખોટે ખોટા કોઈના વિચાર આવ્યા, કોઈનો વિકલ્પ આવ્યો, કોઈ વિષયનો વિચાર આવ્યો, કોઈ પદાર્થ વિશેનો વિચાર આવ્યો, કોઈ સંઘ, કોઈ સંબંધ, કોઈ સંયોગ સંબંધી કોઈ બાબતની અંદર એ ઉલઝાઈ ગયો, ચાલ્યો ગયો. અમાપ શક્તિ છે, લોક વ્યાપક આ આત્માનો ઉપયોગ છે. આત્મા દેહની બહાર તો નથી પણ એનો ઉપયોગ લોકમાં જઈ શકે છે, એટલી તાકાતવાન એની શક્તિ છે. એનાથી વયો ગયો, સર્વ વ્યાપક છે, જ્ઞાન અપેક્ષાએ સર્વ વ્યાપક અને પદાર્થની અપેક્ષાએ દેહ વ્યાપક એવું આત્માનું સ્વરૂપ છે. દેહમાં હોવા છતાં એ દેહની બહાર એ ફર્યા કરે છે. તો ત્યાં પ્રમાદ. અને ચોથું કારણ કહ્યું, ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરી. ઇન્દ્રિયોની સાથે સતત છે, જીવ દેહના સંયોગમાં છે, દેહધારી છે, દેહધારી જીવને ઇન્દ્રિયો સાથેનો સંબંધ છે, ઇન્દ્રિયોને એના વિષયો સાથે સંબંધ છે અને એવા વિષયો જ્યાંથી પ્રાપ્ત થાય એવા પદાર્થો એના સંયોગમાં જીવ જીવે છે. તો દેહ પણ છે, ઇન્દ્રિયો પણ છે, ઇન્દ્રિયોને પોતાના વિષયો છે, કેમ કે પર્યાપ્ત છે એને, એની ઇન્દ્રિયોની લબ્ધિ જાગૃત છે. એની આંખ છે તો એ જોઈ શકે છે, કાન છે તો એ સાંભળી શકે છે, જીભ છે તો ચાખી શકે છે, નાક છે તો સુગંધ લઈ શકે છે અને શરીર છે તો સ્પર્શનું સુખ માણી શકે છે. એટલે આ ઇન્દ્રિયોને એનો વિષય પણ છે, બધિર નથી, મૂક નથી, ઇન્દ્રિયોના વિષયો છે અને એ વિષયને ભોગવી શકે એવી વસ્તુ અને પદાર્થનો એને સંયોગ છે. જ્યારે કંઈ થાય ત્યારે એ વસ્તુ સંયોગ છે. સંયોગની અંદર એ ઇન્દ્રિયોનો જો નિગ્રહ ન હોય તો ત્યારે કોઈ પણ પ્રકારનો સંયમ દુર્લભ બની જાય છે. સરસ વસ્તુ ટેબલ ઉપર પડી છે, ઇન્દ્રિય છે, વિષય છે અને વસ્તુ છે. હવે જો તે સમયે જીવનું પોતાનું સામર્થ્ય નથી તો તરત જ ઇન્દ્રિયોના વિષયની એને જો જીતેન્દ્રિય ન થઈ શકે તો ત્યાં તરત જ એ વિષયની અંદર ભોગ કર્મમાં આ જીવ સરી પડે છે. સંયમ સ્થિર રહી શકતો નથી. આ બધા બળવાન નિમિત્તો છે, વિષમ ભાવના નિમિત્તો છે. જ્ઞાની તો તે જ છે કે જે વિષમ ભાવના પ્રબળ નિમિત્તો પ્રાપ્ત થવા છતાં પણ અગાધ અને ધીર ગાઢ સંયમની અંદર જે સ્થિર છે, આ જ્ઞાનીનું લક્ષણ છે. પણ સાધક જીવોને માટે એટલા માટે કહ્યું છે કે નિમિત્તવાસી જીવ છે માટે હે જીવ તું નિમિત્તનો ત્યાગ કર. સાધનાનો પહેલો પ્રકાર આ છે. ભૂમિકા વિના સાધનાની વાત કરવી એના જેવું કોઈ અજ્ઞાન બીજું નથી. અને નિમિત્તના આધાર ઉપર જીવીએ છીએ, માટે નિવૃત્તિના નિમિત્ત પકડો, પ્રવૃત્તિના નહીં. સત્સંગના નિમિત્ત પકડો, અસત્સંગના નહીં. ગમે તે પ્રકારના નિમિત્તમાં ચડી જાય ને પછી વાતો શુષ્ક જ્ઞાનની કરવી કે એને મારે શું ઉપાદાન, આત્મા તો બંધાતો નથી ને આત્મા આમ છે ને તેમ છે ને, એટલે ભજીયા ખાતા ખાતા તું વાત કર્યા કરશ સત્સંગની. આ બધી વાતો મિથ્યા જ્ઞાન છે, અહમ છે. ઇન્દ્રિય વિજય જેને કરવો છે ને જ્ઞાની કે છે કે નિમિત્તથી જેની વૃત્તિ ચલિત થતી હોય, એવું હજુ સામર્થ્ય પ્રગટ્યું નથી તો એને નિમિત્ત નહીં અને નિમિત્તના કારણોથી દૂર રહેવું, દૂર રહેવું. પછી એક એવી અવસ્થા આવે છે કે નિમિત્તની વચ્ચે રહીને પણ એ પોતે સ્વસ્થ રહી શકે છે, પણ એ બીજી ભૂમિકા છે. આપણે આપણી ભૂમિકાનો વિચાર કર્યા વિના આગળની ભૂમિકાના આધાર ઉપર તત્વજ્ઞાનનું અર્થઘટન કરવું આ પણ એક જબરજસ્ત બુદ્ધિનો વિલાસ છે. તર્કના આધાર ઉપર તત્વજ્ઞાન પ્રાપ્ત ન થાય તો અહીંયા સરસ મૂક્યું છે, ઇન્દ્રિય વિષયની ઉપેક્ષા કરવી. સાધક છે, મુમુક્ષુ છે, નિમિત્તના જગતમાં વસ્યો છે, નિમિત્તથી ઘેરાયેલો છે અને ઇન્દ્રિયોનો યોગ છે અને આ ઇન્દ્રિયો લબ્ધિવાન છે. એના વિષય, દરેકની ઇન્દ્રિયોના વિષય જાગૃત છે. એમાં પણ એની બધી પ્રકૃતિ અનુકૂળ હોય, પૈસો હોય, યુવા અવસ્થા હોય, અને આ બધા ઇન્દ્રિયના વિષયો, ભોગના બધા સાધનો સુપ્રાપ્ય હોય, સુલભ્ય હોય, જીવને સંયમ રાખવો કઠિન છે. એટલે જ્ઞાનીઓ કહે છે કે નિવૃત્તિને સેવો, નિવૃત્તિના સાધનોને સેવો, નિમિત્તથી દૂર રહો. વ્રત પછાણ આ બધા નિમિત્તથી જીવને દૂર રાખે છે કે ભાઈ એવું તારું સામર્થ્ય નથી, પણ મને કઈ વાંધો નહીં. એ મને કઈ વાંધો નહીં તારો સ્વચ્છંદ છે. એ વાંધો નહીં કેનારો ક્યારે વાંધામાં ચડી જશે? સ્થૂલભદ્રજી કોષાના ત્યાં 12 મહિના સુધી, ચાર ચાતુર્માસ કર્યું, 12 વર્ષ રહ્યા પછી કોષાના ગાઢ પ્રેમમાં હતા વેસિયાના. ત્યાંથી છૂટીને ફરી રાજકાજ સંભાળવા જાય છે, પિતાનું મૃત્યુ થતા. અને ફરી પાછું જ્યારે સંયમની અંદર આવે છે, ભાઈનું મૃત્યુ થતા વૈરાગ આવે છે, સંયમ લે છે ને ગુરુ પાસે આજ્ઞા માગે છે કે હવે તો મારે મારા સંયમની પરીક્ષા કરવી છે. હું કોષા વેસિયાને ત્યાં એના રંગ મહેલની અંદર સડરસના ભોજન કરી અને મારા સંયમની સાધના કરી, ચાતુર્માસ કરે છે. અને ચાતુર્માસ કરીને આવે છે અને ગુરુ કહે છે, દુષ્કર 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 સ્થૂલિભદ્ર, કામ વિજેતા સ્થૂલિભદ્ર, વેશ્યાને ત્યાં ચાતુર્માસ કર્યું છે, રંગમહેલની અંદર વિષયોને ભડકાવે એવા ચિત્ર વિચિત્ર રંગશાળામાં ચાતુર્માસ કરવું, સડ પ્રકારના ભોજન કરવા સડ રસના, અને છતાં સંયમની ધાર ઉપર સ્થિર રહેવું, આ દુષ્કર છે. બીજા સાધુઓને થયું કે વાહ, ગુરુદેવ તો જુઓ એની કેવી પ્રશંસા કરે છે. એમાં શું હતું? કારણ કે એક સાધુ એવા હતા કે સિંહની ગુફામાં રહીને ચાતુર્માસ કર્યું હતું, એને સિંહ ગુફાવાસી મુનિ કહેવાય. એણે કહ્યું સ્વયંભવ સૂર્ય આચાર્યને કે ગુરુદેવ, આ તમારો વધુ પડતો જરા છે. તો કે ના શિષ્ય, તને ન ખબર પડે કામનો વિજય એ કેટલો કઠિન છે, અને સ્થૂલિભદ્રએ કર્યો છે. શાસ્ત્રકારોએ તો સ્થૂલિભદ્રના ગીત ગાતા કહ્યું છે, 84 84 24 સુધી ઘણા તીર્થંકરો ને કેવડીઓ ભૂલાશે, પણ સ્થૂલિભદ્ર અમર રહેશે. આવી જેની અમર ગાથા છે. તો સિંહ ગુફાવાસી મુનિ કે મને પણ તમે આજ્ઞા આપો, હું જાઉં. અને ગયા અને કહે છે કે પેલા જ વેલા એનું પતન થયું છે. વેશ્યાએ એનો જે પ્રયોગ શરૂ કર્યો, મુનિ સંયમમાં ટકી શક્યા નહીં. ઇન્દ્રિયો છે, વિષયો છે, યુવાવસ્થા છે, શરીરનું જોર છે, અને તે સમયે સંયમની ધાર ઉપર સ્થિર રહેવાનો પ્રસંગ છે. એ પોતાની જો ભૂમિકા ન હોય તો ન રહી શકે. નિમિત્ત પછડાટ કરાવશે, પતન કરાવશે. 1000 વર્ષનું તપ વિશ્વામિત્રનું પતિત થયું. નાખે અવળે પાસે ઓ કુંથુ જીન મનડું કિમહિન બાજે. આનંદ ગંજી મહારાજ કહે છે, આ માર્ગ બહુ કઠિન છે. આપણી ભૂમિકા પ્રમાણે ધર્મ લેવાય. આજે તો એક ફેશન થઈ ગઈ છે કે ઊંચી ઊંચી વાતો કરવી, 13મા ગુણસ્થાનક, 14મા ગુણસ્થાનક, કેવડીની વાતો બસ, અને આપણે ક્યાં છીએ એનો કંઈ વિચાર જ નહીં કરવાનો. કે સામાન્ય એક એક નાનો પદાર્થ હોય તો પણ ખાઈ પીને બેઠો હોય અને જો સામે એમ કે સમોસા છે લેશો, આમ ધરાઈને આવ્યો હોય, લાવ એક લઈ લો, લાવ એક ગુલાબજાંબુ લઈ લો. કોઈ સંયમ નથી જીવનમાં. વિષય પ્રાપ્ત થાય તો તરત જ વિષય નહીં જોડાવા તૈયાર જ છે. આવી સ્થિતિમાં એને પોતાની ભૂમિકા વિના જ્ઞાની કે છે, ઇન્દ્રિય વિષયનો પહેલા જય કર, પછી સંયોગમાં રહીને સાધના કરવાની વાત કર. આપણે શું, આપણે તો સંસારમાં રહીને મોક્ષ કરવો છે, રહેવા દે, આપણા ઠેકાણા નથી, હું ઢેકાણ હાલો જઈશ. માંડ ધપી ધપીને મનુષ્ય જન્મ સુધી આવ્યો છું અને આવા બફમમાં રહીશ, તો જે કંઈ સંસ્કાર સંપત્તિ તને પ્રાપ્ત થઈ છે, સંઘની પણ તને પ્રાપ્ત થયું છે, વિચારની ભૂમિકા પ્રાપ્ત થઈ છે આગળ વધવા માટે, એ પણ ગુમાવી દઈશ અને નરક નિગોદ કે સ્થાવર રાશિમાં હેલો જઈશ, તો અનંત કાળ સુધી એમાંથી નીકળી નહીં શકે. જીવને આ ખબર નથી કે આ એનું આટલો ઇન્દ્રિય વિષયની ઉપેક્ષા એ મનુષ્ય જીવનની અંદર સાધ્ય કરવા જેવું તત્વ છે. કે આત્માનું આટલું સામર્થ્ય તો હું અત્યારે પ્રાપ્ત કરી લઉં, મુક્તિ મળે કે ન મળે, પણ ઇન્દ્રિય વિષયની ઉપેક્ષા કરવા જેટલું સામર્થ્ય એટલું તો મારી સાધનાનું ફળ હોવું જોઈએ. આ એ પણ નથી હોતું, સરળ ખેંચાઈ જાય છે, પ્રવાહમાં તણાઈ જાય છે, તો જ સત્સંગ ફળવાન થાય નહીં. આ ચાર કારણોનો ત્યાગ જો ન કર્યો તો જ સત્સંગ ફળવાન ન થાય. મિથ્યાગ્રહ, સ્વછંદ, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયની ઉપેક્ષા, અથવા સત્સંગમાં એક નિષ્ઠા, અપૂર્વ ભક્તિ અણી ન હોય તો ફળવાન થાય નહીં. આ ચારનો ત્યાગ કરવાની વાત કરી નાસ્તિથી, હવે અસ્તિથી વાત કરે છે. કે સત્સંગ કરતી વખતે આ વસ્તુ તો ગૌણ થઈ જાય, જો તને સત્સંગની અંદર એક નિષ્ઠા અને અપૂર્વ ભક્તિ જાગી હોય તો. આ બીજું એક સરસ પોઝિટિવ વિધાનિક વૈધાનિક પાસું આપ્યું છે, પોઝિટિવ થિંકિંગ, કે સત્સંગમાં એક નિષ્ઠા તને એનું અપૂર્વ મહાત્મ્ય આવે, જે યોગ પ્રાપ્ત થયો છે તને એમ થાય ઓહો, આ જીવનની અંદર આખું જગત તુચ્છ છે, વિષયો બધા તુચ્છ છે, જગતના સંયોગો તુચ્છ છે, આ જે કાંઈ મેં અત્યાર સુધી જાણ્યું એ બધું નકામું છે, એવા સત્સંગ પ્રત્યેનો ભાવ આવ્યો, એક નિષ્ઠા જાગી, એ સત્સંગની ઉપાસનામાં, એ સત્સંગની આરાધનામાં એક નિષ્ઠા અને અપૂર્વ ભક્તિ, પ્રભુ પ્રત્યે અપૂર્વ ભક્તિ જાગે. કૃપાળુ દેવે કહ્યું છે કે ઘણા ઘણા વિચાર પછી અમો એમ દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોત્તમ માર્ગ, સર્વોપરી માર્ગ છે. એકવાર જો તને સત્પુરુષોનો મહિમા જાગે, તીર્થંકરોનો મહિમા જાગે, સતનો મહિમા જાગે અને એક નિષ્ઠા આવી જાય તો બાકીના બધા વિષયો ગૌણ થઈ જશે. આ બીજી વાત છે. પેલું હશે તો પણ બીજું જો જોરદાર હશે તો પેલાને ગૌણ કરવા જેટલી તાકાત આ બીજામાં છે. સત્સંગની એક નિષ્ઠામાં અને સત્સંગની અપૂર્વ ભક્તિની અંદર થોડા ઘણા જીવની અંદરના દોષ હશે તો પણ એને નષ્ટ કરવાનું સામર્થ્ય એ સત્સંગના પુણ્ય પ્રભાવમાં છે. પણ નિષ્ઠા જોઈએ, નિષ્ઠા, નિષ્ઠા માટેનું એક સરસ ઉદાહરણ હનુમાનનું છે. હનુમાનનું એક ચરિત્ર, એના અનેક ગુણો વર્ણન કરતા 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 તુલસીદાસજી કહે છે કે હનુમાનની પ્રભુ પ્રત્યેની જેવી નિષ્ઠા હતી એવી જગતના કોઈ પાત્રની અંદર જોવા મળતી નથી. અવ્યભિચારી નિષ્ઠા, એ નિષ્ઠામાં કોઈ ભેદ ઉત્પન્ન ન થાય, એ નિષ્ઠામાં કોઈ અશ્રદ્ધા ઉત્પન્ન ન થાય, એ નિષ્ઠામાં કોઈ બીજી માન્યતા ઉત્પન્ન ન થાય, એ નિષ્ઠામાં કોઈ બીજો વિકલ્પ ઊભો ન થાય, એવી ભગવાન રામ પ્રત્યેની હનુમાનની નિષ્ઠા હતી. અને નિષ્ઠાનું એને ઉદાહરણ આપતા કહ્યું કે પાછા આવે છે અયોધ્યામાં અને બધાને ભગવાન પુરસ્કાર આપે છે ત્યારે હનુમાન રહી જાય છે, આને શું આપવું? તો માતા સીતા તરફ દ્રષ્ટિ કરે છે, સીતા માતાએ પોતાનો નવલખો હાર, મહામૂલ્યવાન, એ હનુમાનને પહેરાવી દીધો કે આથી વધારે મૂલ્યવાન ચીજ અત્યારે મારી પાસે કઈ છે નહીં, એ આપે છે. તો હનુમાન તો તોડે છે, એક 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 પારો એનો તોડે છે. લોકોને એમ થાય છે કે આખરે તો વાંદરાની જાત ને તોડે છે. અરે તું શું કરે છે? આ મહામૂલ્યવાન રત્નો એની માળા માતાજીએ તને આપી છે અને તું શું કરે છે? તો કે હું તો જોઉં છું માત્ર કે એમાં રામ છે કે એમાં રામ છે કે નહીં. મારી નિષ્ઠા તો મને રામમાં છે, આ રત્નો મૂલ્યો મૂલ્યવાન મોતી એમાં નથી. અરે એમ શું, જાણે બહુ રામનો મોટો ભક્ત આવી ગયો તો કોઈએ જરા કટાક્ષ વાક્ય બોલ્યો કે એમ તારામાં રામ છે એમ? હૃદયમાં રામ હશે તને છાતી ચીરે છે ત્યારે, અને ત્યારે રામની પ્રતિકૃતિ જણાય છે. રોમે રોમની અંદર પ્રભુ જ્યારે બિરાજમાન છે, આ સ્વરૂપ છે નિષ્ઠા. વિવેકાનંદજીએ સરસ શબ્દ મૂક્યો હતો કે અમારા દેહને તમે કદાચ ગંગામાં નાખશો તો પણ એના રોમે રોમમાંથી આ હાડકું અમારું છે કે બીજાનું એ ખબર પડશે. એ હાડકાને કાન સામે લેશો તો એ જ નીકળશે ભારત માતા કી જય. રોમે રોમમાં રાષ્ટ્રપ્રેમ જેનો છે એને તો અમને આ જ મળશે. પ્રશ્ન કથામાં પ્રસંગો ઘણા આવે છે. રૂકમણીજીને એમ થાય છે કે અમે આવી પટરાણીઓ, અમને મૂકીને ભગવાન અર્જુન પ્રત્યે આટલી બધી પ્રીતિ કરે, ભાઈ બંધારે આટલી બધી પ્રીતિ હોય તો અમને પૈણા શું કામ? અને આજે આ સમસ્યા હોય જ છે બધી. પણ તમારી સાથેનો પ્રેમ જુદો છે અને સખા પ્રેમ જુદો છે તો કે એ વાત બેસતી નથી. કામ્ય પ્રેમ આગળ બાકીના પ્રેમ બધાને તુચ્છ લાગે છે. નિષ્કામ પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ, ગુરુ શિષ્યનો પ્રેમ, સખાનો પ્રેમ, કૃષ્ણ સુદામાનો પ્રેમ, અર્જુન કૃષ્ણનો પ્રેમ આપણી લક્ષમાં આવતો નથી. કેમ કે સંસારની અંદર કામ્ય પ્રેમથી આપણને લાગે છે કે ટોપમાં ટોપ પ્રેમની પોઝિશન તો કે પતિને પત્ની, અને પતિને પત્નીમાં પણ એરેન્જ મેરેજ કરતા લવ મેરેજ, પ્રેયસ અને પ્રેયસી. પણ જગતની અંદર જુદું જ તત્વ બતાવે છે જગતના જીવો. કૃષ્ણ ભગવાન એકવાર એમ કહે છે કે અર્જુનની તબિયત સારી નથી, ચાલો જોવા જવું છે, તમે આવશો? આમ તો જવાની કઈ ઈચ્છા નહોતી રૂકમણીની, પણ વ્યવહાર ધર્મથી કે અમે તો તમારા પત્ની છીએ, તમે કયો એટલે આવવું જ જોઈએ ને, તમે કહો છો માટે, બાકી વાતમાં માલ જાય છે. અને કૃષ્ણ મહારાજ, અર્જુન સૂતો છે અને કૃષ્ણ મહારાજ ત્યાં બેઠા છે, અને અર્જુનના વાળ કે જે પલંગથી નીચે હતા તો કૃષ્ણ મહારાજે જોયું એટલે રૂક્ષ્મણીને ત્યાં બેસાડીને કહ્યું કે તમે જરા એના વાળ તો જરા જુઓ. એટલે આને એમ થાય કે વાળમાં શું બેડ્યું છે, એને તાવ છે કે નહીં એ જાણવું હોય તો કપાળ ઉપર હાથ મુકાય. આ ખરા છે કે આ ભાઈબંધ પ્રત્યેને એટલી બધી ઘેલછા છે, વાળ કંઈ ગરમ હોય તો કે વાળમાં શું છે, તો કે કાને રાખો તો જરાક, અને વાળમાંથી પણ શ્રીકૃષ્ણમ શરણમ મમ શ્રીકૃષ્ણમ શરણમ. રોમે રોમમાંથી, શરીરના એક એક શ્વાસે શ્વાસમાંથી આ જ્યારે લગ્ની નીકળે છે, ચંદનાને વીર 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 એવી લગ્ની 3 દિવસ સુધી લાગી છે. આવેલા ભગવાન પાછા જાય એ પણ ચાલતું નથી, ભગવાનને ત્યાં આવવું પડે છે. જ્ઞાનીઓ કહે છે કે તમારી યોગ્યતા પ્રાપ્ત થાય ત્યારે પરમ પુરુષને પ્રગટ થવું પડે. જો રોમની અંદર એક નિષ્ઠા અને અપૂર્વ ભક્તિ હોય તો. એકનાથે કૃષ્ણની પ્રતિમાને દૂધ પાયું છે અને એકલવ્યે પ્રતિમામાંથી પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અધ્યાત્મનો ઇતિહાસ જગતના ભૌતિક ઇતિહાસ કરતા જુદો છે. જગતનો ભૌતિક ઇતિહાસ પદાર્થની સાથે જોડાયેલો છે, અધ્યાત્મનો ઇતિહાસ ભાવધારા સાથે જોડાયેલો છે. અને આત્માની અનંત શક્તિ એવી છે, એ ભાવ ભાવથી એક ચેતન તત્વ આ પ્રકારનું એની સાથેનું અનુસંધાન કરી શકે છે. જગતના જીવોની અંદર કહે છે કે પ્રભુ પ્રત્યે નિષ્ઠા હોય, આવી નિષ્ઠા મીરાને પણ છે કે ઝેરનો પ્યાલો હોય તો પણ પી જાય છે. એ નરસિંહને પણ છે કે હાથની સાથે મસાળની સાથે હાથ સળગે છે પણ નરસિંહ એના રાસમાં ઊભો છે પ્રભુની દર્શન લેવા. એક એક ઉદાહરણ એક એક દર્શનની અંદર જોઈએ, જ્યાં અધ્યાત્મ છે ત્યાં આવી ચેતન તત્વની અનુભૂતિ કેવી એકરસતા છે. આ અખંડ નિષ્ઠા અને અપૂર્વ ભક્તિ આ સમજવા માટે જરા વિશેષ આપણે યોગ જોઈએ સમજવા માટે. આવી જો હશે તો બાકીના દુર્ગુણ ક્યાંય વચમાં આડા નહીં આવે. એ સંયોગો, સંગ, સંબંધનું જીવન પણ પ્રભુ સાથેની ઐક્ય કરવાની અંદર બાધા નહીં ઉત્પન્ન કરે, આવું ઐક્ય એનું ઊભું થાય છે. જો એવી સત્સંગમાં એક નિષ્ઠા અને અપૂર્વ ભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં, અને આવી આણી હોય તો ફળવાન થયા સિવાય રે નહીં. ફળવાન થાય જ, પછી ચમત્કાર થયો, આમ થયું, તેમ થયું. પ્રહલાદે પ્રભુને સ્મર્યા તો થાંભલામાંથી નરસિંહ પ્રગટ થયા, થાય જ. આ આખું અધ્યાત્મ જગતનું ગણિત છે, એ કદાચ આજના ગણિત સાથે મેળ નહીં મળે. કઈ વાંધો નહીં, નિષ્ઠા એ વિષય ગણિતનો નથી, તર્કનો નથી, બુદ્ધિનો નથી, ભાષાનો નથી, ચર્ચાનો નથી, તર્કનો નથી. આ સમર્પણની વાત છે, ડેડિકેશન ઇન ટોટો, આત્મરૂપેણ સર્વ સમર્પણમ, એમાંથી ઉભી થતી આ નિષ્ઠા, આ ચૈતન્ય તત્વ સાથેની એકતા બુદ્ધિ ઐક્ય થાય છે. જ્યારે દિવ્ય શક્તિનું દિવ્ય શક્તિ સાથેનું, ત્યારે જગતની અંદર ન બનેલી ઘટનાઓ પણ બની શકે છે. એ જો ન કરી હોય તો ફળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો, જો આની તાકાત કેટલી છે કૃપાળુદેવ કહે છે, જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યા આગ્રહ આદિ, આદિ કહેતા ચારે ચાર પહેલા માઠા કારણ, મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયનું લંપટતા, આ ચારે ચાર અલ્પકાળમાં મિથ્યાગ્રહ આદિ નાશ પામે, આ ચારેય માઠા કારણોનો નાશ પામે. સેના કારણે પામે? તો અપૂર્વ ભક્તિ સત્સંગની, સત્પુરુષની, જ્યાં સત મળ્યું છે, સતનું રૂપ કોઈ પણ રૂપની અંદર સત મળ્યું છે, અને સતનું ઓળખાણ થયું હોય છે. યોગ તો થાય, ઓળખાણ થતી નથી. યોગ થાય છે, ક્યારેક વચનો, કૃપાણુદેવના વચનો મળે અને એમાંથી એક આખા સતનું ઓળખાણ થાય. આ આખું ગણિત બહુ જુદું છે. અહીંયા ગણિત પ્રત્યક્ષ એટલે કોઈ ભૌતિક પ્રત્યક્ષતાની વાત જ નથી, દ્રવ્ય પ્રત્યક્ષતા નહીં, ભાવ પ્રત્યક્ષતાની વાત. જ્ઞાની જ્યારે પ્રત્યક્ષ થયા ત્યારે એનું જ્ઞાન સ્વરૂપ અને એનું બોધ સ્વરૂપ પ્રત્યક્ષ થવું જોઈએ. આપણા મગજમાં રાઈ ભરાઈ ગઈ છે કે હાજરા હજુર હોવું જોઈએ, 5.5 ફૂટનો અને 70 કિલોનો, એનો દેહ તે સદગુરુ નથી. કૃપાળુદેવ લખે છે સદગુરુ તે સદગુરુનો આત્મા છે, દેહ નથી. એટલે કહ્યું કે આનંદ માનંદ કરમ પ્રસન્નમ જ્ઞાન સ્વરૂપમ નિજ બોધરૂપમ, એનો બોધ એ જ એનો આત્મા છે. કૃપાળુદેવ કહે છે સત્પુરુષના વચનામૃત, સત્પુરુષની મુદ્રા, પ્રત્યક્ષ એ થવું જોઈએ આપણને, એનું ભાવ સ્વરૂપ. દ્રવ્ય સ્વરૂપ પ્રત્યક્ષ હોય કે ન હોય, આ ગણિત પરોક્ષને અપરોક્ષ કરવાનું છે. એ ભલે મારાથી પરોક્ષ છે, પણ મારી અપૂર્વ ભક્તિથી એ મને અપરોક્ષ થાય છે, મારાથી જુદા નથી. અભેદ અવસ્થા ઊભી થાય છે, એને જિનપદ નિજપદ એકતા કીધી છે. સમજવી જોઈએ જરા. તો આવું જે થાય, ઉપાસના કરી હોય, એક આવી ઉપાસના સતની અપૂર્વ ભક્તિથી થઈ હોય, ઐક્ય બુદ્ધિથી થઈ હોય, તદ્રુપતાથી થઈ હોય, એકાકાર વૃત્તિથી થઈ હોય, આ કાળમાં પણ સત્પુરુષ પ્રત્યે વૃત્તિનું એકાકાર અને અનુસંધાન કરીએ તો આ કાળમાં પણ જીવ મોક્ષનો મહામાર્ગ પામે એવી શક્યતા આજે પણ છે. કૃપાળુદેવ 831ના પત્રમાં કહે છે અલ્પકાળમાં મિથ્યાગ્રહ આદિ નાશ પામે અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય. દોષથી મુક્ત થવાનો એક માર્ગ, દોષને ઓળખીને દોષને ટાળવાનો પ્રયત્ન કરવો. બીજો માર્ગ આકરો, કે અપૂર્વ ભક્તિથી સતની ઉપાસના કરવી, એક નિષ્ઠાપૂર્વક કરવી, કોઈ પ્રત્યે બીજી નિષ્ઠા નહીં, જીવન પ્રત્યેની બીજી કોઈ નિષ્ઠા નહીં, એકમાત્ર પરમાત્મા સત સિવાય જેને કંઈ જોઈતું નથી. મુમુક્ષુની ભૂમિકામાં કૃપાળુદેવે તો બહુ સંક્ષિપ્ત ભાષામાં સમજાવ્યું છે કે કામ એક આત્માર્થનું, બીજો નહીં મને રોગ, આ એક નિષ્ઠાનું સ્વરૂપ છે. કામ એક આત્માર્થનું બીજો નહીં મનરો. આ મન જ છે અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ, પણ આને કોઈ નથી, આનું મન જ નાશ થઈ ગયું છે. ભાગવતની કથાની અંદર બહુ સરસ વાત આવે છે. ઉદ્ધવજી કહે છે કે કૃષ્ણ કૃષ્ણ શું કર્યા કરો છો, તમે બીજી રીતે ઉપાસના કરો, મન લગાવો સાધનામાં, આરાધનામાં, ભક્તિમાં, મંદિરોમાં, આ છે તે છે. ગોપીઓ કહે છે કે તમારી શહેરીજીનોને અનેક, તમારા શહેરમાં રહેનારા લોકોને મન ઘણા હોય, એટલે તમે એક મન ત્યાં રાખો, બીજું ત્યાં રાખો, ત્યાં રાખો. અમને તો એક જ મન હતું અને એ અમે કૃષ્ણને અર્પી ચૂક્યા છીએ. ઉદ્ધવજી અમે તમને શું કહીએ આ માર્ગ. ત્યારે ઉદ્ધવને ખ્યાલ આવે છે કે કેવી અર્પણતા હશે કે હવે મનનું સ્વરૂપ જ નથી. પરમાત્મા સાથે એક વૃત્તિનું અનુસંધાન કર્યા પછી, એક નિષ્ઠાપૂર્વક વૃત્તિનું અનુસંધાન કર્યા પછી મન જેવું સ્વરૂપ જ રહ્યું નથી, તો બીજા વિષયમાં નિષ્ઠા થાય ક્યાંથી? તો આ એક નિષ્ઠાથી આ સર્વ દોષનું નાશનું કારણ બને. આ ચાર દોષ તો જણાવ્યા, માઠા કારણ જણાવ્યા, પણ અહીંયા કહે છે કે જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યાગ્રહ આદિ નાશ પામે અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય, બધા જ દોષો એના ટળી જાય છે. માત્ર સત પ્રત્યે એક નિષ્ઠા અને અપૂર્વ ભક્તિ, એ સતનું સ્વરૂપ ગમે તે યોગમાં તને પ્રાપ્ત થઈ શકે છે. કેમ કે સત છે એ ભાવાત્મક સ્વરૂપ છે, એ ક્યાંક પુરુષના રૂપમાં આવે છે, ક્યાંક ગ્રંથના રૂપમાં આવે છે, ક્યાંક ભાવના રૂપમાં આવે છે. જીવે એનું ઓળખાણ કરવું, અને જો એની પોતાની ઈચ્છા હોય તો એ પોતે ઓળખાણ કરી શકે. એની જિજ્ઞાસા જોઈએ. એની જિજ્ઞાસા માટે કહે છે, નિષદી ન નહીં નમે નિંદ ન આવે તબ નરહી નારાયણ આવે. આવી લગની લાગે જ્યારે જિજ્ઞાસાની, બુઝી ચહત જો પ્યાસ કો હાય બુઝન કી રીત. તારે આ પ્યાસ છે અધ્યાત્મની, સતને પ્રાપ્ત કરવાની, મુક્તિની એની ચાહ છે, પ્યાસ છે પણ બુઝાવવાની ચાહ છે. પ્યાસ તો જન્મો જન્મ કર્યા કરે, મને સત્સંગ બહુ ગમે, મને ધર્મનો ઘણો રાગ, મને આવું બધું બહુ ગમે, અને છતાંય હું પાછું મારી દુકાન છોડું નહીં, મારો ધંધો છોડું નહીં, મારા બધા ટેસ્ટ બધા ખાવા પીવાના એ કાંઈ એમાં ફેરફાર થાય તો બાપુ તમારી વાત સાચી, પણ મારી ખીલી ખે નહીં. હવે દેવતા આમાં નોમ ભેગું થાય તો આ બધું છે. તો એક વાત કે છે ભાઈ, એક નિષ્ઠાથી તું એની ઉપાસના કર, બધા દોષ નાશ પામે અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય. અદ્ભુત વાત. સત્સંગમાં જીવને વાત ચાલે છે, પેલું વાક્ય જ સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી. જીવ એ સહજ સ્વરૂપથી રહિત નથી, પણ તેનું તેને ભાન નથી, અને તેને ભાન થવું એ જ એ સહજ સ્વરૂપ છે. સંગના યોગે ભૂલ્યો છે અને નિવૃત્તિએ એનું અપરોક્ષ ભાન પ્રગટે છે. દૂર નથી તું, અપરોક્ષ કર. પ્રત્યક્ષ ને અપ્રત્યક્ષના વિવાદમાંથી નીકળી જાય એકવાર તું, એ બુદ્ધિના વિવાદમાંથી, અને પરોક્ષ જે છે એને અપરોક્ષ કરવાની અભેદતાની જે સાધના છે એ અભેદતાની સાધનાને પકડી લે. સત તું જ છે, તું અને સત બે જુદા નથી. તત્વમસી અને સોહમની જ્યારે ધારણા આવે કે તે હું જ છું, જો તું તે જ છે તો તે હું જ છું, આવી પ્રકારની અભેદ સાધના એ સહજ સ્થિતિ તરફ જવા માટેનો અદ્ભુત માર્ગ જ્ઞાની પુરુષને કહે છે અને સાધન રૂપે મૂકે છે કે એક નિષ્ઠા સત પ્રત્યે અને અપૂર્વ ભક્તિ. આ ભક્તિ એ સમર્પણતાનું, અર્પણતાનું લક્ષણ છે, અને નિષ્ઠા એ કોઈ પણ પ્રકારનો મનનો વિકલ્પ, બુદ્ધિનો વિકલ્પ નથી. હવે આવી એક નિષ્ઠા અને અપૂર્વ ભક્તિથી જો સત્સંગની આરાધના કરવામાં આવે તો જીવ સહજ સ્વરૂપની સ્થિતિને પ્રાપ્ત કરી શકે, જે પોતાની છે, જે એને પરોક્ષપણે અત્યારે છે એ એની અપરોક્ષપણાની અંદર જીવ
આવી શકે છે. વિશેષ અવસરે સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
હવે પછીના આરાધના ક્રમના કાર્યક્રમમાં